से समय शादी करना प्राप्त है मेरे दिन नाम को पत्र लिखकर हाथ काम पर उसको लिखे ये ने जान काम होता कि आत्मा ने कौन मन का है इतने के संदर्भ से सुना कि आज सुबह मेरे को बहुत नुमाइश कर रहा है ये बताओ करवा दिखा चाहिए મને કાકા કરે છે કાકા અને એક ટીકા પૂરી થઈ ભાવા કાજ આવે છે પંતે નિશ્ચે ભાવા આ નવ તત્વોમાં નવ પ્રકારના પરિણામો એમને ક્રમે ક્રમે થાય છે એને નવ તત્વો કહેવામાં આવે છે એ નવ તત્વો પરિણામની કરતા ઉભી રાખી અને આ પરિણામને હું કરું છું અને એના ફળને હું ભોગવું છું એવી મિથ્યા ઉભી રાખીને એ પરિણામ કરું ત્યારે આચાર્ય ભગવાને નવ તત્વો સુધી આવી ગયો જૈન થયો અને ચૈનનો સાધુ પણ થયો અનુસ્વાર તત્વને વ્યવહાર નથી જોયા પર્યાયને જોવાની વિવક્ષા બે છે એક સાપેક્ષ અને એક નિરપેક્ષ સાપેક્ષ કોને કહેવાય કે જે પરિણામ પરની અપેક્ષા રાખે અને પર કરે ત્યારે પરિણામ થાય અથવા આત્મા કરે ત્યારે પરિણામ થાય એવી અપેક્ષા રાખીને પરિણામને જોયા કાં તો મારાથી થાય એમ માને અને કાં કર્મથી પરિણામ થાય એવી માન્યતા રાખી એ દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિથી સાપેક્ષ દ્રષ્ટિથી એને અનંતવાર નવ તત્વનો અભ્યાસ કર્યો અને નવમી ક્રિમિટમાં ગયો પણ એને ધર્મની શરૂઆત જ નથી ધર્મની શરૂઆત તો એ પરિણામને પણ દ્રવ્યને તો કોઈ પરની અપેક્ષા છે નહીં પણ પરિણામને પણ પરની અપેક્ષાથી સમજાવે ત્યારે પણ એને પરની અપેક્ષા વિના જાણ સમજાવવામાં પરની અપેક્ષા આવે એ રાગ થાય છે ને એ આત્મા જ કરે તો થાય અને રાગ થાય ત્યારે એનો એ કર્મનું ઉલ્લંઘન હોય ત્યારે થાય આત્મા કરે ત્યારે થાય અને રાગને કર્મનું અવલંબન લે રાગ ત્યારે રાગ થાય બે વાત ખોટી છે આત્મા રાગને કરતો નથી સ્વયં થાય છે મને એ રાગને કર્મનું અવલંબન પણ નથી વિદ્યાત્મને દર્શન મોહનું અવલંબન નથી અને રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ થાય એને પરના અવલંબન વિના થાય છે થવા યોગ થાય છે થવા યોગ થાય છે ત્યારે આત્મા હું એવો કરતા છું એ વિપરીત દ્રષ્ટિ ચાલી જાય છે એ સ્વયંકૃત છે પર્યાયનો કરતા પર્યાય છે પર્યાયનો કરતા આત્મા પણ નથી અને ઉપાદાનને નિમિત્તની પણ અપેક્ષા ન હોય ક્ષણિક ઉપાદાન છે ને એ પરિણામને કરતા કર્મથી જોવે ને કાં નિમિત્ત નૈમિત્તિકથી જોવે છે આત્મા કરે તો થાય એમ પરિણામ ઉપર લક્ષ રાખીને અજ્ઞાની રહી ગયો અને કાં એ પરિણામ પરનું અવલંબન લીએ ત્યારે થાય એવી પરાધીન દ્રષ્ટિ અંદર રહી ગયો પરિણામ રાગના થાય સ્વયં, જ્યારે એનું લક્ષ્ય પર ઉપર હોય છે એટલી વાત સાચી, પણ પરનું લક્ષ કરે તો થાય એમ છે નહીં, થાય ત્યારે એનું લક્ષ્ય કર્મ ઉપર હોય છે, આત્મા ઉપર હોતું નથી. જ્યારે એમ કહેવાનું કે કર્મના આશરે રાગ થાય, આત્માને આશરે ન થાય, એટલું બતાવવા માટે કર્મને આશરે થાય એમ કહ્યું. અને જ્યારે સંવર્જરાની મુખના પરિણામ થાય, થાય પોતાથી, એ વખતે એનું લક્ષ્ય આત્મા ઉપર છે, આત્માથી થાય એવો વ્યવહાર બતાવ્યો, એ વ્યવહારને નિશ્ચય માન્યો, થવાયું થાય છે એમ ન માન્યું. આત્મા કરે તો થાય, ક્યાં પરનિમિત્ત હોય તો થાય, નિમિત્તની પરની અપેક્ષા પણ નથી, સ્વની પણ અપેક્ષા નથી, એમ ભૂતાર્થ નહીં એટલું નવ તત્વને જાણ. ભૂતાર્થ નહીં એટલે એ પરિણામ સ્વથી પણ નથી ને પરથી પણ નથી, પરિણામ પરિણામની શક્તિથી પ્રગટ થાય છે, થવા યોગ્ય થાય છે. એમ ભૂતાર્થ નહીં જે નવ તત્વને જાણે છે, એની દ્રષ્ટિ અકર્તા જ્ઞાયક ઉપર આવે છે, આવતા એક સુધનય પ્રગટ થાય છે, એમાં આત્માનો અનુભવ થાય છે. જો આ નવ તત્વોમાં, એટલે પુરુષાર્થ નહીંથી જે નવ તત્વને જાણે, એટલે હું કરતા છું એમ પણ નહીં અને પરના કારણે આ ક્રોધ થયો એમ પણ નહીં, મને કટુ વચન આપ્યું માટે મને ક્રોધ થયો એમ નથી, પરમાત્મા ક્રોધને કરે છે એમ પણ નથી, અને ક્રોધ થાય ત્યારે થાય પણ છે એમ પણ છે, ક્રોધ થાય ત્યારે ક્રોધ થતો જ નથી એમ નથી, થાય ત્યારે આત્મા ન કરે અને થાય ત્યારે કર્મની અપેક્ષા, એવી રીતે તું ભૂતાર્થ નહીંથી પરિણામને જાણ તો બધું થવાયું થાય છે એમ તને ભાસે છે, અને આમ થવા યોગ થાય છે એમ ભાસે જ્યારે, ત્યારે એની દ્રષ્ટિ પરિણામ ઉપર રહેતી નથી, એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર, જ્ઞાતા ઉપર આવે છે, અનુભવ થાય છે. પેલા સવિકલ્પમાં થવા યોગ થાય છે એમ લીધું, પછી નિર્વિકલ્પમાં પરિણામ થવા યોગ થાય છે એવો વિકલ્પ પણ છૂટો, મને જાણનાર નાયકમાં દ્રષ્ટિ આવતા અનુભવ થયો. અનુભવ થયા પછી થવા યોગ થાય છે અને સમ્યક પ્રકારે જૈનું કહેવામાં આવે છે. કેવળ વિકલ્પથી થવા યોગ થાય છે એમ પ્રતીતમાં આવતું નથી. ભલે પેલા થવા યોગ થાય છે હું કરતા નથી એમ સદગુરુએ ઉપદેશ આપ્યો, પોતાને ઉપદેશ બેઠો કે મારી ઈચ્છાથી કઈ થતું, હું તો ભગવાનની પૂજામાં બેઠો હું, અને દુકાનના પાપના વિચારો આવી જાય છે. તો આત્મા એનો કરતા હોય તો એ વખતે પાપના પરિણામ આવવા ન જોઈએ. અને દુકાને બેઠો હોય, વેપાર કરતો હોય કાપડનો, અને તત્વનો વિચાર આવે તો શુભ ભાવ આવી જાય. આમ ઘરાક બેઠો હોય, ભાવ કહેતો હોય, એ વખતે પાપના પરિણામ, પણ અંદરમાં આવે છે હું તો જાણનાર છું, એ સમયે એને શુભાવ થઈ ગયો, એ અશુભનો એ કરતા નહોતો અને શુભનો એ કરતા, અશુભના કાળે અશુભ થયું ને શુભના કાળે શુભ થાય છે એમ થવા યોગ થાય છે, એની દ્રષ્ટિ નાયક ઉપર, અકર્તા ઉપર આવતા અનુભવ થાય છે. તો ભૂતાર્થ નહીંથી નવને જાણે, એટલે કે થવા યોગ થાય છે એમ જાણે, એને શુદ્ધ નહીં પ્રગટ થાય છે, અને એ શુદ્ધ નહીં પ્રગટ થતા એને પોતાનો આત્મા શુદ્ધ નહીંથી જોઈએ તો, અંતર્મુખથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ ગયો છે, એ આત્મા જ્ઞેય થાય છે, નવતત્વ કર્મ પણ થતા નથી હવે, અને નવતત્વ જ્ઞેય પણ થતા નથી હવે. એ આમાં કી છે જો, તે સિવાય એમ શુદ્ધ નહીં, શુદ્ધ આત્મા જણાય છે. આ આત્મા સિવાય જુદા જુદા નવતત્વો કઈ દેખાતા નથી, એટલે જ્ઞાનનું જ્ઞેય થતા. જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞેય થાય છે પર્યાય, ત્યાં સુધી પર્યાય કર્મ બની જાય છે. જે જ્ઞેય થાય એ કર્મ બને. પેલા સંકલ્પ દશામાં જેમ એમ વિચારે, નિર્ણય કરે, પણ પછી એની દ્રષ્ટિ દરે ઉપર આવે છે તો કહે છે કે સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે, અનુભવ થાય છે. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ છે, ત્યાં સુધી એનું લક્ષ સામાન્ય ઉપર આવ્યું નથી. સામાન્ય જ્ઞાયક ઉપર લક્ષ ના આવે ત્યાં સુધી અનુભવ થઈ શકે નહીં. એ નવતત્વ કરતાના કર્મ તો નહીં, હું કરનાર નથી, પણ હું તો થવા યોગ થાય છે એમ એને જાણું છું. એને જાણે ત્યાં સુધી જાણનાર ન જણાય. એને હું કરું છું ત્યાં સુધી જાણનાર ન જણાય. અને એને હું જાણું છું પરિણામના ભેદને, ત્યાં સુધી આત્મદર્શન ન થાય. ધર્મની શરૂઆતની એકડાની વાત ચાલે છે. સમયસાર શાસ્ત્ર અપ્રતિભૂત માટે લખ્યો છે આચાર્ય ભગવાને. અનાદિનો અપ્રતિભૂત અજ્ઞાની છે, એને માટે આ શાસ્ત્રની રચના કરી છે. કેટલાક દિગંબરો ક્યાં કે આ તો મુનિને વાંચવા જેવું છે, મુનિ માટે છે. ના ભાઈ, અજ્ઞાની માટે આ શાસ્ત્ર છે. શું કહ્યું કે થવાયુગ થાય છે એમાં કરતા બુદ્ધિની નિવૃત્તિ થાય, અને હવે અંતરથી જોઈએ તો સામાન્ય જણાય છે ત્યારે નવતત્વના ભેદ વિશે જણાતા નથી, તો એમાં જ્ઞેયની બુદ્ધિ ગઈ. જ્ઞાતા હું, એનો જ્ઞાતા એ જ્ઞેય, અને હું જ્ઞાતા, પરિણામ જ્ઞેય. જ્ઞેય એટલે જાણવા લાયક, જાણવા લાયક પરિણામને બનાવ્યો, અને જાણનાર અહીંયા રાખ્યો. કે છે કે અનુભવ નહીં થાય. પરિણામનો કરતા છું એવું માન્યતા છે, જીવને સમય કશું નહીં થાય. કેમ કે થવાયોગ થાય છે, જે થવાયોગ થાય છે, થવાયોગ થાય છે એમ તો જાણું ને, હું કરનાર છું એમ જાણવું મીઠું. હું આ પરિણામને કરનાર છું એમ તો પોતાની યોગ્યતા અને સદગુરુનો ઉપદેશ. કરતા બુદ્ધિ તો ગળી, ટળી નથી હજી, ગળી કે પરિણામ થવાયું થાય છે. હું એનો કરનાર, થવાયું થાય છે એમ એને હું જાણું છું. બાકી છે કે એ જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞેય થાય છે ત્યાં સુધી અજ્ઞાન છે, અનુભવ થતો નથી. બે લીટીમાં સાર ભરી દીધો છે, બે લીટીમાં સવાર. આ નવતત્વમાં, એટલે ભૂતાર્થ નીતિ આયા કહેવામાં આવ્યા એવા નવતત્વ એમ, એમાં શુદ્ધ નહીંથી એટલે અંતર્મુખ જ્ઞાનથી, જે જ્ઞાન બહિર્મુખ હતું એ જ્ઞાન અંતર્મુખ થાય છે. એ જ જ્ઞાન અંતર્મુખ નથી થતું, પણ ઉપદેશમાં તો બીજો શું ઉપાય. એ જાત્યાંતર જ્ઞાન નવું પ્રગટ થાય છે, અથવા તે એક જ્ઞાનમાં જ્યાં જ્ઞાયક જણાય છે એવું જે સામાન્ય જ્ઞાન આદિનું પ્રગટ હતું, એમાં પરોક્ષ અનુભૂતિ હતી, હવે પ્રત્યક્ષ અનુભૂતિ થાય ત્યારે તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એનું નામ શુદ્ધ નહીં છે, એનું નામ શુદ્ધ નહીં. સમ્યક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એમાં જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ થઈ ગયો છે. એ જ્ઞાનમાં જ્ઞાયક જ્ઞેય થઈ જાય છે. કર્તાનું કર્મ ગયું અને જ્ઞાનનું જ્ઞેય પણ ગયું. જો લખે છે તે સિવાય મારા શુદ્ધાત્મા સિવાય મને બીજું કંઈ જણાતું નથી. શુદ્ધાત્મા સિવાય મને મારા ઉપકારી ગુરુ જણાતા નથી, સાક્ષાત શ્રીમંદર પ્રભુ જણાતા નથી. આહા, મને બીજું કાંઈ જણાતું નથી. બીજું તો દૂર રહો, પણ જે પરિણામ પ્રગટ થઈ રહ્યા છે અભેદની દ્રષ્ટિમાં ભેદ હવે દેખાતો નથી. સામાન્યનું અવલોકન કરું છું ત્યારે વિશેષ હોવા છતાં વિશેષ જણાતા નથી. કેમ કે લક્ષ છૂટી ગયું છે. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ હતું ત્યાં સુધી પર્યાય જણાતી હતી, પણ જ્યારે અનુભવનો કાળ આવે છે જીવને ત્યારે પર ઉપરથી તો લક્ષ છૂટે છે, પણ પરિણામ ઉપરથી પણ લક્ષ છૂટી જાય છે. અને લક્ષ આખું સામાન્ય ઉપર, શુદ્ધાત્મા ઉપર, પરમાત્મા ઉપર લક્ષ આવે છે. ત્યારે કહે છે એ સામાન્યને અવલોકતો વિશેષને એવા સ્વપ્રકાશક લક્ષણથી આત્માની અનુભૂતિ થાય છે. પર પ્રકાશકમાં નહીં ને સ્વપર પ્રકાશકમાં પણ સ્વપ્રકાશક નિશ્ચય છે ને સ્વપર પ્રકાશક વ્યવહાર છે, પણ અનુભવ પછી, અનુભવ પછી સ્વપર પ્રકાશક વ્યવહાર છે. અનુભવ પહેલા સ્વપર પ્રકાશક અજ્ઞાન છે. કેમ કે આવું સ્વપર પ્રકાશક તો એક ઇન્દ્રિયમાં પણ છે, એ જ્ઞપ્તિ સ્વ અને પરનો પ્રતિભાસ થયા કરે એવી જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા, એ મિથ્યા જ્ઞાન છે, સમ્યક જ્ઞાન નથી, વ્યવહાર જ્ઞાન પણ નથી એને. પણ એક વખત ઉપયોગી અંતર્મુખ થઈને ત્યાં એકલા સ્વપ્રકાશકથી એકલો શુદ્ધાત્મા અનુભવમાં આવ્યો, ત્યાં એ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, આનંદ આવે છે વખતે. એ પછી સવિકલ્પ દશામાં આવે તો તેને સ્વપર પ્રકાશક કહેવાય. એક બીજો સ્વપર પ્રકાશક અંતર થાય છે નિશ્ચયથી, એ નહીં, એ તો આપણે ગૌણ કરીએ છીએ. પણ આ તો સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશકનો વ્યવહાર સાધકને હોય છે. પણ સ્વપર પ્રકાશક એ લક્ષણથી આત્મા સ્થિત થતો નથી, અનુભવમાં આવતો એ સ્વપર પ્રકાશકમાં પણ વિધિ નિષેધ કર કે પરને જાણતો નથી મારું જ્ઞાન. ભલે સ્વપરનો પ્રતિભાસ થાય પણ પરના પ્રતિભાસને હું જાણતો નથી, પરને તો જાણતો નથી. શું કહ્યું? પરને તો જ્ઞાન જાણતું નથી, પણ પર જેમાં જણાય છે એવો જેવો પ્રતિભાસ થાય છે એવું જે જ્ઞાકાર જ્ઞાન, જ્ઞાકાર પણ જ્ઞાન છે, એ જ્ઞાન પણ જણાતું નથી. નવ તત્વો તો જણાતા નથી સીધા, ડાયરેક્ટ તો નવ તત્વો પર લખ જતું નથી, પણ નવ તત્વો જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય પણ જણાતી નથી. મને તો એકલો ચિદાનંદ ભગવાન આત્મા પરમાત્મા જણાય. ત્યારે નવ તત્વ, નવ તત્વના ભેદો, નવ તત્વ જેમાં ઝલકે એવી જ્ઞાકાર જ્ઞાન, એ બધું કાંઈ જણાતું નથી, અલોક થઈ જાય છે. એકલો પરમાત્માના દર્શન થાય છે, આ એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષમાં છે. મૂળ સ્થિતિ છે આ દરબાર. આ દરબાર અહીંયા છે, આ દરબાર અનંત ગુણથી ભરેલો દરબાર અહીંયા છે. આમાં છે બે લીટીમાં જ આ હવાયોગ થાય છે, એટલે કરતા પણ કાઢ્યું અને પરિણામ જણાતા નથી માટે જ્ઞાતા પણ કાઢ્યું અને જ્ઞાતા થઈ ગયો, જ્ઞાતા રહી ગયો, જ્ઞાયક પરમાત્મા જણાય છે. એમ કે છે ને જો જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ ગયો છે. મારા જ્ઞાનમાં તો ચૈતન્ય ચમત્કાર આત્મા દેખાય છે, મને બીજું કઈ જણાતું નથી. નવના ભેદ જણાતા નથી, તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ જ્ઞાનમાં ગ્રેય થતા ન નથી. જ્ઞાનમાં જ્ઞેય એકલો સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો, એનું નામ નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા છે. અને ધ્યાનમાં જ સમ્યક દર્શન પ્રગટ થાય, સવિકલ્પમાં સમ્યક દર્શન પ્રગટ ન થાય. ધ્યાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય અને સવિકલ્પમાં સમ્યક દર્શન રહી જાય, શુદ્ધ ઉપયોગ જાય, શુદ્ધ પ્રણતિ રહે. શુદ્ધ પ્રણતિમાં ભગવાન આત્મા જણાયા કરે. સમ્યક દર્શન સવિકલ્પમાં ન વહ્યું ન જાય એ તો રીએ. એ સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી, કાંઈ જણાતા નથી. મને સાધકની સ્થિતિ પોતે વર્ણન કરે છે. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું ઉતાર્થની નવને ન જાણે અને કરતા બુદ્ધિ ન છોડે અને નવની જ્ઞાતા બુદ્ધિ ન છોડે અને એકલા જીવને ન જાણે, જ્યાં સુધી તેને ધર્મની શરૂઆત થતી નથી. માટે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતો નથી. પરમા નવ તત્વ પર છે, એ પરદ્રવ્ય છે, એ સ્વદ્રવ્ય નથી. આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વોને માને છે. આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા પૂજો વાળો ને આત્મા પાપ વાળો, આત્મા ચોથા ગુણ સ્થાન વાળો, પાંચમા ગુણ સ્થાન વાળો, ગુણ સ્થાનો આત્મામાં નથી ને અનુભવના કાળમાં ગુણ સ્થાનના ભેદ જણાતા. જુદા જુદા નવ તત્વોને માને છે. આ પુણ્ય છે, આ પાપ છે, આ શ્રમ છે, સંવર છે, નિદ્રા છે, બંધ છે, એમ એના લક્ષણથી જુદા જુદા માને છે. જીવ પુદ્ગલના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. જીવના પરિણામ જીવમાં ના આવતા જીવને ન જાણે, જીવને જાણવાનું છોડી દઈએ અને પુદ્ગલના લક્ષ્ય પરિમે, તો એવા નવ તત્વો ઉભા થાય છે. નવ તત્વો ઉભા થાય છે. પણ જ્યારે શુદ્ધ નહીંથી એટલે અંતર્મુખ જ્ઞાન વડે, આત્મજ્ઞાન વડે, અતિન્દ્રિય જ્ઞાન વડે જીવ પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે, નાયકને જુદો જોવામાં આવે, ત્યારે પુદ્ગલ જુદો દેખાય છે. પુદ્ગલની આરે સંબંધ છે એમ દેખાતું નથી. અને જીવને જાણવાનું છોડે તો પુદ્ગલની સાથે સંબંધ છે એવી ભ્રાંતિ થાય છે. ત્યારે નવ તત્વો ઉભા થાય છે, તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. અંતરદૃષ્ટિથી પછી નવ તત્વો જાણે તો એને શ્રદ્ધાનો દોષ લાગતો નથી, પણ ચારિત્રનો દોષ તો એને પણ લાગે છે. પછી ત્યારે એ પુણ્ય પાપાથી સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. અંતરદૃષ્ટિથી પોતાના શુદ્ધાત્માને નિહાળે છે, અવલોકે છે, ત્યારે જુદા જુદા કાંઈ નવ તત્વો દેખાતા નથી. જામનગરમાં દર્શન થયો હતો, એ બ્રાહ્મણને જમવાનું કહ્યું. અગાઉના કાળમાં કહેતા હતા રવિવારે આવજો જમવા, શુક્રવારે કયા એવા, શુક્ર ને શનિ બે ગોરવાપાએ કઈ મહેમાની છોકરાઓ કે જમી લો, તને કઈ ખબર ન પડે, લાડવા જમવા જ આવવું છે મારે રવિવારે. પણ એ તો રવિવાર ને કે હા રવિવાર, તને ખબર રોટલા તો રોજ મળે છે, લાડવા તો ગોબી મળે, ગયા રવિવારે જમવા. લાડવા પહેલા બે પીરસા અને હારે નવ ચીજ બીજી મૂકી, નવ લાડવા સિવાય હો બધાનું. પણ એમાં સુરત થી પાપડી મગાવીને હું જો કર્યું ગોરબાપા, જો કે ઠીક આ કચોરી બનાવી છે, આ પતરવેલિયા છે, આ ભજીયા મરચાના લોટના મસાલાથી ભરેલા ભજીયા છે લાંબા, સમજી ગયા. અને આ શાકમાં ઉધ્યું છે, નવ ચીજ આ મૂકીને લાડવાય બે મૂક્યા. એ તો લાડવા ઉપર આવી હોય નતો સીધો, હોવા છતાં જણાતો આળવીરો છે નવ નો સુનિલભાઈ, થાળમાં છે પણ દ્રષ્ટિમાં. હા, એ તો બે લાડવા તો આમ ચટણી કરીને ખાઈ ગયા પેલા, કારણ કે બે નીચા ભૂખ્યા હતા ને. લાડવા અવડાવડા પેલા ના કારણ દરબાર, તમને ખબર હોય દરબાર ની ખબર હોય, અવડાવડા લાડુ ની નહીં, એનું કારણ છે કે કોઈ ખાઈ શકતું નથી, હું તો ખાઈ શકતું નથી, ખોરાક ઘટી ગયા. બે લાડવા ખાધા પછી ગુરુ બાપા પણ હવે આ કે લાડવા લાવીને તું હવે લાડવા તો લાવું છું, પણ જો આ બધી વસ્તુઓ છે એ જો તો ખરા, નજર તો નાખો. એટલે નજર નાખો કે આમ જોયું, આમ જોઈ ને પછી આમ આમ કરો છો કેમ, આમ આમ કેમ કરો છો, નથી છે છતાં મારા માટે નથી, કે મારી રુચિ લાડવા ઉપર છે, બીજી મારી રુચિ છે નહીં. લાડવા જલ્દી લાવ્યો હવે કચરા ઉપર નહીં, પછી લાડવા ખાતા ખાતા એનું મોઢું ફાટી ગયું. એટલે લાડવા ખાવા માટે બે ભજીયા ગોઢામાં મૂક્યા, ભજીયાથી પેટ ભરવા માટે નહીં, વધારે લાડવા ખાવા માટે. મોઢું ભાંગી જાય ને એટલે બે ભજીયા ગોઢામાં મૂક્યા. છોકરો કે હવે આ ભજીયા ઉપર તાળ મારશે, એક વાર બાપા ભજીયા ગરમા ગરમ લેવો તો કે ના જોતા નથી, અને ખબર ના પડે લાડવા ખાવા માટે મેં ભજીયું ખાધું, પેટ ભરવા માટે ભજ્યું ખાધું. એમ સાધક નવ તત્વ ને જાણે છે, આ સવિકલ દશામાં છતાં જાણતા નથી, ફરી ફરીને શુદ્ધ ઉપયોગ દ્વારા આત્મામાં જાણી જાય. નિર્વિકલ્પ ધ્યાનમાં રહેવાતો નથી, સવિકલ્પ દશામાં આવે ને ભજ્યું ખાધું કહેવામાં. આ જામનગર દાખલો આવ્યો હતો, પછી એક એવી બેન છે આપણી શોભના બેન છે, કર્મચારી છે ત્યાંથી છે. શોભના બેન ને એની બેન ને બધા જમવા અહીંયા મોટું જમણવાર હતું, શું કહેવાય એવી નૌકાર હશે, નૌકાર નૌકાર છે. હા, નૌકાર મંત્ર ના ગંડારા બધા બધા દિગંબર શેતાંબર સ્થાનક પર બધા. તો એની બેન નો એક છોકરો પાંચ છ વર્ષનો છોકરો, છ વર્ષ એ બેઠો હતો મા પાસે, સેવ ને લાડવા ને બધું હતું. કે તું આ લાડવા કેમ ખાસ ખાસ, સેવ કેમ, સેવ છે કે નહીં મને દેખાતી નથી, શું કે છે. હું જોઉં છું ને કે તને સેવ દેખાય છે, મને લાડવા દેખાય. છોકરો છ વર્ષ એની માની કે છે, એ ઓલી સાંભળે છે, કેવી નામ સોમના બેન સાંભળે છે. જુઓ છે છતાં દેખાતું નથી. ભરત મહારાજા ને છ ખંડ નું રાજ હતું, છે છતાં એને દેખતા. એને દેખનારો જુદો અને આત્માને દેખનારો, એ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે, મારો વિષય નથી. અંતરદ્રષ્ટિથી જોતા નિર્વિકલ્પ ધ્યાનમાં ભેદ દેખાતો નથી, અને સવિકલ્પ દિશામાં એ ભેદ આવે છે એને જાણતા નથી, પણ જણાઈ જાય છે એને જાણતા. કેમ કે ભેદ ઉપર લક્ષ રહેતું, અભેદમાંથી છૂટતું નથી ને ભેદનું લક્ષ થતું નથી. એવી અંતરદૃષ્ટિવાળાને પણ સવિકલ દશામાં નવ તત્વો ઉભા થાય છે, રાગાદી અસ્થિરતા સંવર્ધિરા પણ થાય છે. કેમ કે જ્ઞાન ચેતના અને કર્મ ચેતના બે સાથે રહે છે, જ્ઞાન ચેતનામાં આત્મા જણાય છે અને કર્મ ચેતનાથી આ બધું છે એમ એને જણાય છે. કર્મ ચેતનાથી બંધ થાય છે અને જ્ઞાન ચેતનાથી નિર્જરા થાય છે. પણ જ્યારે શુદ્ધ નહીંથી જીવ પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી, અવસ્તુ છે. ગુરુ બાપાને લાડવા છે એ વસ્તુ, અને બીજી નવ પદાર્થ છે અવસ્તુ. અવસ્તુ એટલે વિદ્યમાન છે, પણ અહીંયા લક્ષ્ય એનું નથી.
લક્ષ્મણ
આવતો જ નથી, એને હું જાણતો જ નથી, એ મારા જ્ઞાન નું જ્ઞેય નથી. મારા જ્ઞાન નું જ્ઞેય તો એટલો પરમાત્મા છે. અરે નિયમ સાર માં એક ગાથા છે, આચાર્ય ભગવાન કહે છે કે આ સાત તત્વો જે છે એ બધા પરદેવીનો સમૂહ છે, એનાથી અમારી દ્રષ્ટિ પરાન્મુખ છે. સવિકલ્પ શામાં અમે નવ તત્વના ભેદને જાણતા નથી, જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું. એવી કોઈ સાધકની અપૂર્વ દશા હોય છે, અજ્ઞાનીની ખ્યાલ ના આવે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થતા હતા નવ તત્વો, નિમિત્તના એના સંબંધથી, મિત્રના સંબંધથી પર્યાયો આવી ઉત્પન્ન થતી હતી. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો, અંતરમાં જઈને શુદ્ધાત્માના દર્શન કરે છે અને પરમલક્ષ છૂટી જાય છે, ત્યારે પરના લક્ષ્ય જે નૈમિત્તિક થતો હતો રાગાદી ભાવ કે સંવર્ણેજરાના ભેદ, એ પણ નૈમિત્તિક છે. આવી ગયું છે સ્વાભાવિક અને નૈમિત્તિક બે પર્યાયથી રહીત આવી ગયું છે. ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુના પદાર્થ સ્થિત થઈ શકતી નથી. એક સામાન્યને અવલોકે છે, વિશેષનું અવલોકન રોકાઈ ગયું, પરનું લક્ષ છૂટી ગયું, એટલે એકલો સામાન્ય ચિદાનંદ આત્મા દ્રષ્ટિમાં અનુભવમાં આવે છે, બીજું કાંઈ દેખાતું નથી. એવી એક સાધકની અંતરનું દ્રષ્ટિ થાય છે. વસ્તુ તો દ્રવ્ય છે, વસ્તુ જે છે આત્મા એ તો દ્રવ્ય છે, ને દ્રવ્યનો નિજ ભાવ, પારિણામિક ભાવ, શુદ્ધ ભાવ, જ્ઞાનમય ભાવ એ તો દ્રવ્યની સાથે જ રહે છે, એ તો છૂટતું નથી. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, નવ તત્વો દેખાતા નથી. માટે શુદ્ધ નથી, ટટુલ મારે છે. માટે એ ભવ્યાત્માઓ, તમે આ નવ તત્વને વ્યવહાર નથી જોયા, એમાં કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે દોષ રહી ગયા. હવે તમે આ થવાયોગ થાય છે એનો હું કરનાર નથી અને એનો હું જાણનાર પણ નથી. હું તો જાણનાર ને જાણું છું, એમાં આવી જાઓ. અરે જ્ઞાતાના પક્ષમાં તો આવો, કર્તાના પક્ષમાંથી છૂટી અને જ્ઞાતાનો પક્ષ તો આવે, પક્ષાતિક્રાંત તો પછી. પણ હું જ્ઞાતા છું, કરતા નથી. થયા થવાય બધું થાય છે વિશ્વમાં. આ ફેક્ટરી ચાલતી હશે, કોણ ચલાવતું હશે? બધું થવાયું થાય છે. ગળાના કાપડા કાકડા કાપે છે, કોણ? સુનિલભાઈ કાપતા હશે કે કપાય છે? સમય કપાય છે, એનું હથિયાર એને અડતું અને હથિયારને એનો હાથ અડતો નથી ને એના હાથને હાથમાં અડતો નથી. બધાની સ્વતંત્ર ક્યાં જુદી જુદી ક્યાં કરે છે. આ તો ગુરુદેવના પરિચયમાં આવે એને હજી એટલો ખ્યાલ આવે, બાકી તો એને ગુરુદેવનો પરિચય નથી, એને તો બહુ કઠણ લાગે. આવા
કાંડો થઈ
એ તો માટે શુદ્ધ નીતિ જીવને જાણવાથી આત્માને અંતર્મુખ થઈને શુદ્ધને શુદ્ધ થઈને જાણી શકાય, શુદ્ધને અશુદ્ધ પરિણામ ન જાણી શકે. શુદ્ધ નહીંથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. ઉતાર્થ નહીંથી જીવને જાણે થવાયુક્ત થાય છે એમ જાણે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, આ છે આમ નામ નામ એના લક્ષણથી જુદા જુદા જાણે, જ્યાં સુધી પદાર્થો નવને જાણે, શુદ્ધ રેથી આત્માને જાણે નહીં, અભેદને જાણે નહીં, ત્યાં સુધી મર્યાદિત દ્રષ્ટિ છે, વિખ્યાત દ્રષ્ટિ છે. આવા નવ તત્વને તો અમૃતાર્થ નહીંથી, વ્યવહાર નહીંથી, અનંતકાળથી જાણ્યા. જૈનનો સાધુ પણ થયો, આ બધા બેઠાથી જૈનના સાધુ થઈ ગયા છો. અનંતવાર નવમી ગ્રેડ સુધી પણ ગયા. છ ટાળામાં આવે છે ને કઈ લોકો એને માનપત્ર આપે પંડિત કે લાખ માણસ ની સભામાં તેની પ્રશંસા પણ થાય, પણ કાય ની કોરો ને કોરો છે ભાઈ. એનો આત્મા ભીંગાણો નથી, નાન આનંદ થી રંગાણો નથી. જો આ ભાવાર્થ પૂરો થયો છે, હજી 20 મિનિટ બાકી. 8 થી 8 મિનિટ છે ને. સંસ્કૃતમાં ટીકા કરી, હવે પોતે એના ઉપર કળશ બનાવે છે. જે મંદિર ઉપર કળશ હોય ને ચડાવે ને, એમાં કળશ ચડાવે છે. એનો શ્લોકાર આઠમો કળશ છે ને, આઠમો આવડે છે સંસ્કૃત. બોલો.
નિયમાનમ કનકમિવ વર્ણમાલા કલાપે અથ સતત વિદિષ્ટમ દ્રશ્યતામ એકરૂપમ પ્રતિપદમિદમાત્મા જ્યોતિરુજ્યોતમાનમ.
આ રીતે એટલે કુરકુંદ આચાર્ય ભગવાને જે કહ્યું અને અમે જે ગીતામાં વિસ્તાર કર્યો, આ રીતે નવ તત્વોમાં, નવ તત્વો છે, પર્યાયો છે, એ પર્યાયોમાં એના વિશેષોમાં સામાન્ય રહેલું છે. પણ કઈ જરૂર, પણ એ વિશેષોમાં સામાન્ય રહેવા છતાં, સોનાના નવ ઘાટમાં સોનું રહેવા છતાં, સોનું નવ ઘાટ રૂપે થતું નથી. એમ આ નવ પ્રકારના ભેદો છે પર્યાયના, એમાં એમ એ આત્મા નથી. નવ તત્વ પોતે આત્મા નથી, નવ તત્વથી આત્મા ભિન્ન છે અને આત્માથી નવ તત્વ ભિન્ન છે. નવ તત્વોમાં ઘણા કાળથી, લાંબા કાળથી, અનાદિથી છુપાયેલી, એમાં રહેલી નવ તત્વના વિશેષોમાં સામાન રહેલું છે. નવ તત્વને પર્યાય કહેવાય, પ્રકાર કહેવાય, હાલત કહેવાય, પરિણામ કહેવાય. એ પરિણામમાં ધ્રુવ તત્વ, અપરિણામી તત્વ રહેલું છે. દાખલો આપશે હમણાં કે જેમ સુવર્ણ છે એને શોધે ત્યારે કુરડીમાં નાખે સોનું, પેલું સોનું, અને પછી એને અગ્નિની તાપમાં તપાવે અને આમ ફેરવે તો ખૂબ એને અગ્નિ લાગે, ત્યારે એમાં લાલ પીળો ને વાદળી રંગ પણ દેખાય. લાલ પીળો ને વાદળી એવા રંગ દેખાય, ઘરમાં અનેક વર્ણ દેખાય. અનેક વર્ણ એની પર્યાય છે સોનાની. અનેક વર્ણ દેખાવા છતાં સોનું તો એકાકાર એક જ છે, એ કઈ વર્ણ રૂપે સોનું થતું નથી. દ્રષ્ટાંત રાખો, જો છુપાયેલી આત્મજ્યોતિ. જેમ વર્ણોના સમૂહમાં, એ વર્ણ એટલે સોનાની અવસ્થાઓ, લાલ પીળી ને વાદળી, એ જે અવસ્થા થાય છે એ અવસ્થાઓમાં સોનું રહેલું છે જુદું એનાથી. કુરડીમાં સોનું નથી, અગ્નિમાં સોનું નથી, સોનીમાં સોનું નથી, પણ સોનું ક્યાં છે એની અવસ્થાઓ થાય છે એમાં સોનું છે, છતાં અવસ્થા પોતે સોનું અને સોનું પોતે અવસ્થારૂપ થતું નથી. સોનું જુદું ને એની અવસ્થા જુદી, જુદી અવસ્થા તો નાશવાન છે, સોનું તો અવિનાશી છે. જેમ વર્ણોના સમૂહમાં, સમૂહ કયો ને, લાલ પીળો વાદળી અનેક પ્રકાર રંગબેરંગ થતો દેખાય, છુપાયેલા એકાકાર સોનુને, એ વર્ણમાં સોનું છે, છુપાયેલું છે. છુપાયેલું કેમ કે ઉની જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી દેખાતું નથી. છુપાયેલું કેમ છે તો એમાં, પણ પર્યાયના પ્રેમ વાળાને ભગવાન આત્મા દેખાતો નથી. પુંજના પ્રેમ આડે આત્મા અંદર હોવા છતાં છુપાઈ ગયો છે, અથવા શાસ્ત્ર જ્ઞાનના ઉગાડ જે છે એના પ્રેમમાં પડેલો પંડિત એને અંદરમાં ભગવાન નારાયણ પરમાત્મા છે દેખાતો નથી. બનાવ એવો ભાઈનો ઘણા વર્ષ પહેલાની વાત છે. લગભગ 30 વર્ષ પહેલાની વાત છે, 30 થી કદાચ વધારે. મગનભાઈ બગલા સુધર જે અમારા મિત્ર, તો એમના એક મિત્ર હતા મોરબીના દફતરી, એ રહેતા હતા. તો એ જતા આવતા એની પાસે, તો મને કે તમે પણ આવો, બહુ માણસ વિદ્વાન છે, તો ચાલ આવું. બે દી ચાર દી આઠ દી ગયો, પછી તો બંધ થઈ ગયો. જાઓ તમે બંધ થઈ ગયું કે કેમ તમે ભાઈ આવતા નથી? મગનભાઈ અમારા મિત્ર. મેં કહ્યું મગનભાઈ એ વિદ્વાન તો છે પણ જ્ઞાની નથી. આટલું કહીને એ અવારનવાર પછી મને સંભળાવતા હતા, મને કે ગજબ કરી મને, વિદ્વાન તો છે પણ જ્ઞાની નથી, એની પાસે માલ નથી. એમ એ છે કે આ વર્ણ રંગ બેરંગ છે એમાં સોનું જુદું છે નાથી, એમાં નવ તત્વમાં આત્મા જુદો છે, છુપાયેલો છે, છે એમાં, બહાર શોધીશ તો નહીં મળે. માર્ગના સ્થાન 14 છે એમાં રહેલો આત્મા છે, નવ તત્વમાં આત્મા રહેલો છે, પણ નવ તત્વથી ભિન્ન રહેલો છે. નવ તત્વ ને આત્મા એક મેં કદી તાદાત્મ સંબંધ ધરતા નથી, સંયોગ સંબંધ છે નવ નો. તાદાત્મ સંબંધ સમજ્યા, સાકર ને ગળપણ ને તાદાત્મ સંબંધ છે, પણ સાકર માં જે મેલ છે એ તો સંયોગ સંબંધ છે. ખાંડ મેં ઓલું ઉકાળીને પછી કાઢી નાખીને પતાસા કરીને સફેદ, એમ એમ વર્ણોના સમૂહમાં છુપાયેલી એકાકાર સૂર્યને બહાર કાઢે તેમ નવ તત્વમાં ઘણા કાળથી છુપાયેલી પર્યાયના પ્રેમમાં એને દ્રવ્ય દેખાણું નહીં. ભગવાન આત્મા એની મધ્યમાં રહેલો હોવા છતાં એની દ્રષ્ટિમાં આવતો નથી, દ્રવ્ય તિરોભૂત થઈ ગયું છે. નવ તત્વનો આવિર્ભાવ થાય છે ત્યારે દ્રવ્ય તિરોભૂત થાય છે, નવ દેખાય છે ત્યારે એક દેખાતો અને એક દેખાય ત્યારે નવના ભેદ દેખાતા. દ્રવ્ય પર્યાય બેનું તો જ્ઞાન થાય ને, પ્રમાણ જ્ઞાન તો થાય છે ભાઈ. પ્રમાણ ની વાત પછી છે, શુદ્ધ નહીની વાત પહેલી છે.
આંધળા જેવું છે ને, આંધળો જેમ હોય એમ.
અહીંયા શું કહે છે કે જ્યારે નવ તત્વમાં આત્મા છે અને નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, એને અંતર્મુખથી નવનો ભેદનું લક્ષ છોડીને સામાન્યનું લક્ષ આવે છે ત્યારે નવના ભેદો છે પણ એ દ્રષ્ટિગોચર થતા નથી. કે પણ સાહેબ દ્રવ્યને પર્યાય બેનું તો જ્ઞાન થાય ને જ્ઞાનીને? જ્ઞાની થવા પહેલા એકનું જ્ઞાન તો થયું નહીં અને બેનું તો જ્ઞાન થાય ને? કેમ જ્ઞાની ને બેનું જ્ઞાન થાય છે, પ્રમાણ જ્ઞાન તો થાય છે દ્રવ્ય પર્યાય. એ જ્ઞાની ની વાત છે, તો અજ્ઞાની છો, તને એક નું જ્ઞાન નથી, લે દ્રવ્ય નું જ્ઞાન નથી ને પર્ય નું પણ જ્ઞાન નથી. હવે તારે દ્રવ્ય બે નું જ્ઞાન જોતું હોય તો એક નું જ્ઞાન કર, તો બે નું જ્ઞાન થઈ જશે સહજ વગર પુરુષાર્થે. અનેક પ્રકારના લાકડા રાખીને બેઠો છે, પ્રમાણ નો પક્ષ છે એને અનુભવ પછી તો બે જણાય કે નહીં. બે નહીં નો જ્ઞાતા છે એમ લખ્યું સમયસારમાં. કોઈ નહીં પક્ષ ગણ કરતો નથી, પણ બે નહીં નો એ જ્ઞાતા થઈ જાય છે ભાઈ. પણ બે નહીં ક્યારે કહેવાય કે નવ તત્વ નો લક્ષ છોડીને સામાન્ય નું અવલોકન કરે, અનુભવ થાય, શુદ્ધ જ્ઞાન થાય, ત્યારે સમ્યક એકાંત થાય, તો સમ્યક એકાંત પૂર્વક અને એકાંત જ્ઞાન થાય. એમ ને એમ કે છે કે ઘણા કાળથી છુપાયેલી આત્મજ્યોતિ શુદ્ધ નથી, આત્મા જણાય છે એમ કે છે. પ્રમાણથી આત્મા જણાય છે એમાં માયું નહીં. શુદ્ધ નહીં એટલે જે કેવળ શુદ્ધ આત્માને, ત્રિકાળી શુદ્ધ આત્માને જે જ્ઞાનનો અંશ જાણે અને બીજાને જાણે નહીં, એનું નામ શુદ્ધ રહી છે.
આપને દ્રષ્ટાંત દિયા થા સમય દર્શન સે પહેલે વ્યવહારના આગળ નથી કરવું, કેમ કે 30 વર્ષ પછી લડકા હોવે તો જ્યોતિષી ને બોલાવીને એમ નથી પૂછ્યા ક્યારે મરશે.
કે 30 વર્ષે પુત્ર નો જન્મ થયો સમજી ગયા, ઘેરે એટલે ઉત્સાહ હોય ને એ વખતે, તો એ વખતે જ્યોતિષ ને બોલાવીને એમ ન કે ભાઈ આ છોકરાનો જન્મ થયો છે હવે એનું આયુષ ક્યારે પૂરું થશે એવું પૂછે કોઈ? કોઈ ન પૂછે. એ તો પુત્ર જન્મ એમાં તો ખુશાલી ખુશાલી ને ખુશાલી હોય. એમ અજ્ઞાની ભલે અનુભવથી આત્મા જણાય પણ પછી વ્યવહાર તો જણાશે ને. એની નજર વ્યવહાર ઉપર જ છે, એને આત્મા જણાતો જાણવાની દરકાર પણ નથી. એને એકાંત ની ગંધ આવે છે, દુર્ગંધ, પણ એકાંતમાં સુગંધ છે. એકાંતમાં સુગંધ છે, અનુભવ થાય છે સમ્યક એકાંતમાં. ક્યાંય ને ક્યાંય બહુ જાજુ વાંચે ને સાંભળે ને પછી ગોટે ચડી જાય, પછી એવી ગોટે ચડે એમાં આ પણ સાચું, આ પણ સાચું, આમ પણ છે ને આ પણ છે, એમ કરીને એ વ્યવહારના પક્ષમાં રહી જાય છે. કાંઈ નહીં, બે વાત ખોટી. દ્રવ્યનું જ્ઞાન ખોટું ને પર્યાયનું જ્ઞાન પણ ખોટું. નવ તત્વનું સમ્યક જ્ઞાન જ્ઞાનીને હોય છે. નવના ભેદનું જ્ઞાન પણ જેને નિશ્ચય હોય એને ભેદનું જ્ઞાન સાચું હોય. શુદ્ધ નેથી બહાર કાઢી કે છે કે જેમ ઓલા સુવર્ણ ને બહાર કાઢે એવી રીતે શુદ્ધ નહીંથી જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે. જ્ઞાનનો વિષય એકાંત શુદ્ધ છે. શુદ્ધા શુદ્ધે નથી ને ભેદા ભેદે નથી ને એકા એક અને પણ નથી. પછીની વાત છે બુદ્ધ જન્મા પછી, પેલા પુત્ર તો સમ્યક દર્શન તો જન્મ કર. જે કરવાનું છે રહી ગયું અને જે થયા કર્યા પછી જે થવાનું હોય એની વાત કરી. એક બનાવ્યો બેનો, મોટી બેંક હતી, મોટી બેંક ની આ જઈને એ કપડા એકદમ આમ ધોબીના ધોયેલા પૂછી ના જાય, એવું પોતાના તો નહોતા. ધોબીને કે એક જોડી તું કે એટલા પૈસા આપી દઈશ. ધોબીને કે એકદમ બંગલાની પાંખ જેવા 56 ઇંચનો કોટ સમજ્યા, પેલા અને કાળમાં તો કાળી ટોપી સમજી ગયા, ધોતી હાઈ ક્લાસ કિશન સમજો. પછી ગયા મેનેજર પાસે, શેઠ શેઠ બનીને, ઓ દેખાવો પણ એવો, આવો આવો ખુરશી ઉપર ઉભો થઈ સેકન્ડ કિલો, એ પટાવાનું કે ખુરશી લાવ. શેઠ આવ્યા બેસાયેલા કે સાહેબ હું તમારી પાસે એટલા માટે આવ્યો છું, કે મારે મોટી રકમ તમારે ત્યાં થાપણ મૂકવી છે. બહુ સારું. કેટલીક રકમ છે કે લગભગ 20 લાખ રૂપિયા મારે મૂકવા છે. ખુશી ખુશી થઈ ગયા બેંક મેનેજર તો. ઘરે કરું આવ્યું આજે. પેલાને કે કોકા કોલા લાવો, કોકા કોલા ની બીજું ઊંચું લાવો, બીજું લાવો, સમજી ગયા. એ પેલું તો પછી ચા લાવો, સમજી ગયા. પછી કે આઈસ્ક્રીમ લાવો, બધું ખબર આવ્યું, પીવું આવ્યું. પછી શેઠ ને પૂછે છે કે તમારે ટ્રાન્સફર કરવી છે રકમ 20 લાખની, કઈ જગ્યાએ છે? મારે કમાવાનું બાકી છે હજી. ઘેટાઓ 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 મારો ટાઈમ બગાડ્યો. રૂપિયા નથી ને વ્યાજે મૂકવાયો, એમ સમ્યક દર્શન નથી ને વ્યવહાર લાવ્યો કાથી? સમ્યક દર્શન વિના વ્યવહાર હોય નહીં. આત્માની ઓળખાણ વિના આડે અવળે રવાડે ચડી જાય છે, પછી બહુ હારી જાય. આત્માની ઓળખોટ શુદ્ધ નહીંથી બહાર કાઢી, શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, એવો સંવર્ધિકાનો પાઠ છે. અશુદ્ધ જાણે આત્માને તે અશુદ્ધ આત્મા મેળવે, મિથ્યા દ્રષ્ટિ રહી જાય. શુદ્ધ નહીંથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. અથેરીમાં તમને આત્મા બતાવ્યો કે નવ તત્વ થવાયોગ થાય છે એમ જાણીને તું દ્રષ્ટિમાં દ્રવ્યને લઈ લે તો તને અનુભવ થશે, એમ શુદ્ધ નહીંથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે આત્મજ્યોતિ. માટે હવે હે ભવિજીવો, જીવ નહીં પણ બહુવચન જીવો અને ભવ્ય, સમજ્યા? કરુણા આવી છે. હે ભવ્ય આત્માઓ, એટલે કે ભાવિ નિર્વાણ ભાજનમ, તમે આટલી ચિત્તની પ્રસન્નતાથી સમય સાધવી તેરમી ગાથા સાંભળો છો તો આચાર્ય ભગવાન કહે છે કે જે આત્માને રુચિપૂર્વક સાંભળે છે એ ભાવિ નિર્વાણ ભાજનમ અલ્પકાળમાં એનો મોક્ષ થશે. થશે ને થશે. આહા, તત્વની પ્રસન્નતાથી જે સાંભળે છે, આત્માની વાર્તા પણ સાંભળે છે, એ ભલી છે. માટે હવે હે ભવિજો, માટે હવે, અત્યાર સુધી તો કાળ જોઈ, અનંત કાળ ને અનંત ભવ ગયા ગયા, સમજી ગયા? એ ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચે નહીં એમ કહેવત છે. એ ભૂતકાળ ગયો, એ ગયો, અત્યારે તારા હાથમાં બાજી છે. માટે હવે, હવે કે હવે તો જાગ્રત થા. અત્યાર સુધી તો તને સુધરીનો ઉપદેશ મળ્યો નહોતો, હવે સુધરીનો ઉપદેશ મળ્યો. નવ તત્વથી ભિન્ન આત્મા અચેરીમાં બતાવ્યો. આ તારે તો આગ ઉગાડવાની જરૂર છે. અમે અથેરીમાં બતાવ્યો આત્મ જુદો. તારું કામ એટલું, કાન ખોલ બસ, કે જાણનાર જણાય છે, બસ એટલું તારું કામ છે. જાણનાર જણાઈ રહ્યો છે તને. આ પાઠ તો અલગ હશે. માટે હવે, એમ અત્યાર સુધી ભલે કાળ ગયો ગુમાયો, પણ હવે